વૈશાખી શાસ્ત્ર નું જીવ જીવ ટકા કોણ ફરીથી રિપીટ કરી લીધી તારીખી મારી બે શ્લોકાર્થ આમ પૂર્વોક્ત એ ઉપર કહેવાય ગયું એવા જુદા લક્ષણ ને લીધે એટલે અજીવ થી જીવ નું લક્ષણ જુદું ને જીવ થી અજીવ નું લક્ષણ જુદું એને કારણે જીવ થી અજીવ ભિન્ન છે જીવ થી અજીવ ભિન્ન છે એનું કારણ આપ્યું કે બે ના લક્ષણ ભિન્ન ભિન્ન છે માટે બે ભિન્ન છે એકનું ચેતન લક્ષણ છે અને એકનું જળ લક્ષણ છે અચેતન એક ચેતન બીજો અચેતન એમ કહ્યું ને ચાર પ્રકારે અચેતન કહે ને ચાર વખત યામાં કહે ને એટલે અચેતન લક્ષણ છે બરાબર જીવથી અજીવ ભિન્ન છે તેને એટલે અજીવને તેની મેળે સ્વતંત્રપણે જીવથી ભિન્નપણે પરિણમતું વિલસતું પરિણમતું જ્ઞાની પુરુષ અનુભવે છે ભગવાન આત્માથી આ એ પરિણમન દેખાય છે બધા જ્ઞાનની સ્વરૂપમાં એ તો પરિણમન મારા નથી એ તો અજીવ પરિણમ્યું છે મારા જ્ઞાન દર્પણમાં મારે જણાય પણ હું પરિણમતો નથી પરિણામી દ્રવ્ય તો અજીવ છે હું તો અપરિણામી છું એમ એમ જ્ઞાની પુરુષ અનુભવે છે છે તો આમ પેલા કહ્યું લક્ષણ ભેદે ભેદ છે જેથી જીવતી અજીવ ભિન્ન છે બીજો પ્રકાર પડ્યો કે અજીવને તેની મેળે જ પરિણામ તો દેખે છે જ્ઞાની પુરુષ એ અનુભવની સાક્ષી આપી ઓલા લક્ષણથી વાત કરી અનુભવથી સિદ્ધ કર્યું આમ બે પ્રકાર અમે તમને સમજાવ્યા તો પણ એમ અજ્ઞાનીને અમર્યાદપણે ફેલાયેલો આ મોહ મોહનો અર્થ કરે છે અર્થાત સ્વપના એકપણાની ભ્રાંતિ જીવને અજીવ લક્ષણ ભેદે ભેદ છે અને અનુભવથી પણ ભિન્ન છે આમ હોવા છતાં અજ્ઞાની જીવને અમર્યાદપણે એટલે અનંત કાળથી આ મોહ એને મિથ્યાત્વ લાગી ગયું છે મમતા અજીવમાં મમતા કરે છે અજીવ તત્વ મારું એમ અમર્યાદપણે ફેલાયેલો આ મોહ અર્થાત સ્વપ્નના એકપણાની ભ્રાંતિ મોહનો અધરવડ કહ્યો ભ્રાંતિ ભ્રાંતિ કહો કે મોહ કહો કેમ નાચે છે આવું હોવા છતાં લક્ષણ બેને જુદા છે મોનું પરિણમન જુદું છે આત્માથી આમ સ્થિતિ હોવા છતાં અજ્ઞાનીને કેમ એક લાગે છે એ અમને મહાશ્ચર્ય એકલો આશ્ચર્ય નહીં મહાશ્ચર્ય અને સાથે ખેદ થાય છે થોડો હજી રાગ છે કે જીવો કેમ દુઃખી થતા હશે એમ દુઃખી ન થાય તો સારું કરુણા આવી છે આશ્ચર્ય થાય છે અને ખેદ થાય છે બે આશ્ચર્ય થાય છે સાથે ખેદ પણ થાય છે ઠીક છે રિપીટ થઈ ગયું વળી ફરી મોહનો પ્રતિષેધ પ્રતિષેધ કરે છે અને કહે છે કે જો મોહ નાચે છે તો નાચો અજ્ઞાની જીવ માનો તો માનો જીવને અજીવ એક જીવને અજીવ એક છે નહીં આ અનાદિકાળના મોટા વિવેકના નાટકમાં અથવા નાચમાં જો આત્મા પરિણમતો નથી એમ વર્ણાદિમાન ઉદગલ જ નાચે છે એટલે પરિણમે છે આ જે નાટક છે એમાં ઉદગલ જ પરિણમે છે જીવ તો ચૌદ ગુણસાર રૂપે અચેતન રૂપે પરિણમતો નથી ચેતન મટીને અચેતન રૂપે કેમ પરિણમે પરિણમતો જ નથી એમ કે છે.
મિથ્યાત્વાદી રૂપે જીવ પરિણમતો
નથી. અનાદિથી જ્ઞાન રૂપે પરિણમે છે.
એક વાર આપને કલસ્ટિકા મેં સે લિયા થા આપકે ઘર ચલતી થી.
અચ્છા
જીવન પરમ
જ્ઞાન પર
કલસ્ટિકા.
હા
ત્યારે આપણા સે ત્યારે આપ પેલો
બરાબર
એમાં બહુ જોવું છે.
જીવ તો પરિણમતો નથી આ ચૌદ ગુણ સ્થાન રૂપે. અન્ય કોઈ નહીં અંતે નાતે અને કામ કર્યું. કથનથી જીવ પરિણમે અને કથનથી પૂતગલ પરિણમે. નિશ્ચયથી પૂતગલ પરિણમે અને વ્યવહારે જીવ પરિણમે.
નહીં પૂતગલના સંગે જીવ પરિણમે એમ એ નહીં. પૂતગલ જ પરિણમે છે જીવ પરિણમે
એમ. પૂતગલનો સંગ કરી અને જીવ પરિણમે છે એમ નથી. જીવ પરિણમતો જ નથી એટલું પૂતગલ પરિણમે છે. અન્ય કોઈ નહીં અન્ય કોઈ નહીં બરાબર. આમાં કેમ કાઉન્ટ પૂરો કર્યો નહીં એને કઈ. અન્ય કોઈ નહીં એમ કહ્યું ને. અભેદ જ્ઞાન માં પૂતગલ જ અનેક પ્રકાર નો દેખાય છે. અનેક પ્રકારે છે નહી અન્ય કોઈ નહી. અને આ જીવ તો રાગાદિક પૂતગલ વિકારોથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય ધાતુમય મૂર્તિ છે. આમાં ગજબ કરે છે. ચૌદ ગુણ સ્થાન રૂપે જીવ પરિણમતો જ નથી. આ કળશમાં એકલો પૂતગલ જ નાચે છે એટલે પરિણમે છે. નિશ્ચયને પૂતગલ પરિણમે છે અને વ્યવહાર ને જીવ પરિણમે છે એમ પણ નહીં. અને અશુદ્ધ નિશ્ચય ને જીવ પરિણમે છે એમ પણ નહીં. પરિણમતો જ નથી જીવ. ભવાર્થેલી રાગાદી પૂતગલ વિકારને દેખી એવો ભ્રમ ન કરવો કે એ પણ ચૈતન્ય છે. કારણ કે ચૈતન્ય સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્ય કહેવાય. એ ન્યાય આપ્યો. ચૈતન્ય સર્વ અવસ્થાઓમાં વ્યાપે તો ચૈતન્ય કહેવાય. રાગાદિ વિકારો તો સર્વ અવસ્થામાં વ્યાપતા નથી. મોક્ષ અવસ્થામાં તેમનો અભાવ છે. વળી તેમનો અનુભવ પણ આકુળતામય દુઃખરૂપ છે. માટે તેઓ ચેતન નથી. જળ છે ચેતન નો અનુભવ નિરાકુર છે તે જીવ નો સ્વભાવ છે. 43 કળસ ને વાંચો ને. 43 ને કે ચિમાલિયા આ ચિવાલી કાઢો. હા એ નીકળું ને જળ કહ્યું. આપણામાં ચાર પ્રકાર શું આવ્યા હતા. અચેતન સદા અચેતન બસ ચાર પ્રકાર. અહીંયા કહ્યું લક્ષણ એવો મોટો ભેદ છે. તેથી જીવ દ્રવ્યથી ઉદ્ગલ આદિ સહજ અર્પિત છે. ઠીક, આ પ્રકારે સ્વાનુભવ પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે. કોણ? સમય દ્રષ્ટિ જીવ ઉપર બીજી લીટી કેવો છે? જીવ પોતાના ગુણ પર્યાયથી પ્રકાશમાન છે. અપરિણામી ને પરિણામી બે લીલી આવ્યું ને, પોતાના ગુણ પર્યાયથી પ્રકાશમાન છે. આમ છે તો પછી મિથ્યાદ્રષ્ટિ જીવને જે પ્રગટ છે એવો જીવ કર્મના એકત્વરૂપ વિપરીત સંસ્કાર કેમ પ્રવર્તી રહ્યો છે? છે તો ભિન્ન ભિન્ન બે, એ આશ્ચર્ય છે. બરાબર ને? ભાવાર્થ આમ છે કે સહજ જ જીવ અજીવ ભિન્ન છે એવું અનુભવતા તો બરાબર છે, સત્ય છે. મિથ્યાદ્રષ્ટિ જે એક કરીને અનુભવે છે તે આવો અનુભવ કઈ રીતે આવે છે એ મોટો અચંબો છે. અમને ભિન્ન ભિન્ન લાગે છે. કેવો છે મોહ? અનાદિકાળથી સંતાન રૂપે પસરી રહ્યો છે. ભ્રાંતિ છે, છે તો ભિન્ન ભિન્ન. બરાબર, ચિંબાલી મોટું છે, અનંત કાળથી વિદ્યમાન છે એવો જે જીવ અજીવની એકત્વ બુદ્ધિ રૂપ મિથ્યાત સંસ્કાર તે રૂપ છે. ધારા સંતાન રૂપ વારંવાર વિભાવ પરિણામ તેમાં પૂતગલ અર્થાત અચેતન મૂર્તિમાન દ્રવ્ય નિશ્ચયથી અનાદિકાળથી નાચે છે. વિભાવ પરિણામ તેમાં પૂતગલ અર્થાત અચેતન મૂર્તિમાન દ્રવ્ય નિશ્ચયથી અનાદિકાળથી નાચે છે. ચેતન દ્રવ્ય નાચતું જ નથી. ચેતન દ્રવ્ય 14 ગુણ સ્થાન રૂપે પરણતું નથી, અપરિણામી છે. ઉદ્ગલ પરિણમે છે સમય દ્રષ્ટિ એમ જાણે. એક પરિણામી બીજો પરિણામી છે એમ છે. સોગાજીને બરાબર આવ્યું છે. મેં તો એ પરિણામી, એ પરિણામી અપરિણામી નહીં, મેં તો એ પરિણામી. પરિણામ કે સાથ મૂકી શકતા નહીં.
ચેતન
દ્રવ્ય અનાદિ છે, પોતપોતાના સ્વરૂપે છે, પરસ્પર ભિન્ન છે. આવો અનુભવ પ્રગટપણે સુગમ છે. જેને એકત્વ સંસ્કાર રૂપ અનુભવ છે તે અચંબો છે. એવું કેમ અનુભવે છે? કેમ કે એક ચેતન દ્રવ્ય એક અચેતન દ્રવ્ય એ રીતે અંતર તો ઘણું અથવા અચંબો પણ નથી. કેમ કે અશુદ્ધપણાના કારણે બુદ્ધિને ભ્રમ થાય છે. દ્રષ્ટાંત આપે છે જેવી રીતે ધતુરો પિતા દ્રષ્ટિ વિચલિત થાય છે, શ્વેત શંખને પીળો દેખે છે, પણ વસ્તુ વિચારતા આવી દ્રષ્ટિ સહજ નીતો નથી, દ્રષ્ટિદોષ છે. દ્રષ્ટિદોષને ધતુરો ઉપાધિ પણ છે, નિમિત્ત છે. તેવી રીતે જીવ દ્રવ્ય મનાથી એ શ્રદ્ધા મિથ્યા થઈ છે.
હા, એ દ્રષ્ટિ સાચી નથી.
સાચી નથી,
સહેજની નથી. દ્રષ્ટિ દોષ છે.
દોષ છે. આત્મને પરિણામ તો ન દેખો.
હા,
ભૂતગલને પરિણામ તો દેખો.
દેખો
અને દ્રષ્ટિ દોષ ને ભૂતગલ પિંડરૂપ મિથ્યાત્વ કર્મ નો ઉદય ઉપાધિ છે. ઉપાધિ પણ છે. હવે જેવી રીતે દ્રષ્ટિ દોષ થી શ્વેત સંખ ને પીળો અનુભવે છે તો પછી દ્રષ્ટિમાં દોષ છે. સંખ તો શ્વેત જ છે. સંખ તો શ્વેત જ છે. પીળો દેખતા સંખ તો પીળો થયો
નથી.
પીળો લાગે છે, કમળો થયો છે. તેવી રીતે મિથ્યા દ્રષ્ટિથી ચેતન વસ્તુઓ અને અચેતન વસ્તુઓને એક કરીને અનુભવે છે તો પછી દ્રષ્ટિનો દોષ છે. વસ્તુ જેવી બિન છે તેવી જ છે. એક કરીને અનુભવતા એક થતી નથી. કેમ કે ઘણું અંતર છે. કેવું છે હવે એક નાટક અર્થાત જીવ અજીવની એકત્વ બુદ્ધિ વિભાવ પરિણામ અનાદિથી એકત્વ સંસ્કાર બુદ્ધિ ચાલી આવે છે. એવું છે. વળી કેવું છે હવે એક નાટ્ય જેમાં થોડુંક વિપરીત પણ નથી, ઘણો વિપરીત પણ છે. આગળ કેવું છે ભૂતગલ? સ્પર્શ સ્કંધ વર્ણ ગુણથી સંયુક્ત છે અને આ જીવ વસ્તુ આવી છે. રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એવા અસંખ્યાત લોક માત્ર અસુદ્રુપ જીવના પરિણામ અનાદિબદ્ધ પર્યાયથી વિભાવ પરિણામ તેમનાથી રહિત છે. એવી નિર્વિકાર છે. આહા, પરિણે અને આ જીવ વસ્તુ આવી છે. રાગ દ્વેષ શોધ માન માયા લોભ એવા અસંખ્યાત લોક માત્ર અશુદ્રુપ જીવના પરિણામ અનાદિ બંધ પર્યાયથી વિભાવ પરિણામ તેમનાથી રહી છે. એટલે એમ કે છે કે આવા પરિણામ થાય છે તો પણ એ પરિણામથી જીવ વસ્તુ રહી છે એમ કહેવા માંગે છે. એટલું લીધું જીવના પરિણામ થતા હોય ભલે, પણ એ ખરેખર તો પૂતગલના પરિણામ છે. માટે એનાથી ભિન્ન છે. જીવના પરિણામ હોય તો અભિન્ન હોય ને. જીવના પરિણામ નથી ખરેખર. એવી નિર્વિકાર છે તેનાથી રહી છે માટે શુદ્ધ છે. શુદ્ધ નો અર્થ કર્યો નિર્વિકાર. એવી શુદ્ધ ચિદરૂપ વસ્તુ તે રૂપ છે સર્વસ્વ જેનું એવી છે મૂર્તિ. ભાવાર્થ આ પ્રમાણે છે કે જેમ પાણી કાદો મળતા ભેલું છે ત્યાં તે ભેલાપણું રંગ છે. તે રંગને અંગીકાર નહીં કરતા બાકી જે કઈ છે તે પાણી છે. તેમ જીવને કર્મબંધ પર્યાય રૂપ અવસ્થામાં રાગાદિક ભાવ પર છે રંગ. તે રંગને અંગીકાર નહીં કરતા બાકી જે કઈ છે તે ચેતન ધાતુ માત્ર વસ્તુ છે. આનું નામ શુદ્ધ સ્વરૂપ અનુભવ જાણું કે જે સમ્યક દ્રષ્ટિને હોય છે. બહુ સરસ કળશ ટીકા કરીશ. સારું કરીશ. પેલા તો એ પરિણમતો જ નથી. પહેલી વાત તો પરિણમતો નથી. અને કદાચ પૂતગલના સંગે પરિણમીને રાગાદિ થાય તો પણ એનાથી રહી છે. પહેલા તો પરિણમતો જ નથી લેવું. પેલો એકડો એ છે ને કદાચ પરિણમ લ્યો તમે નિમિત્ત નૈમિત્તિક તો પણ એનાથી રહી છે. શુદ્ધ નિર્વિકાર છે. બે વાત લીધી.
બરાબર, બે વાત.
બે વાત થઈ ગઈ. પેલા તો પૂતગલ જ નાચે છે એટલે આત્મ પરિણમતો જ નથી, પણ અનાદિકાળથી એકત્વ બુદ્ધિ છે, મિથ્યા દ્રષ્ટિ છે, એની મુખ્યતાથી કહ્યું કે કર્મ ના સંગે પરણમે છે અને એની દશામાં રાગદ્વેષ મોહ થાય છે તો પણ એનાથી રહિત આત્મા છે. પરણમે છે છતાં અપરણામી રહ્યો.
એટલે આ વાત સમજવાની છે,
સમજવાની છે. એમ બે પ્રકાર સારા પડે, મિથ્યા દ્રષ્ટિ ની મુખ્યતા થી વાત કરી કે મિથ્યા દ્રષ્ટિ નો આત્મા આ રીતે રાગદ્વેષ મોહ ક્રોધ માન માયા રૂપે પરણે છે, પરના સંગે ત્યારે પણ એ પરિણામ ત્યાં તો રહી છે.
બરાબર, જો માને છે એવું થયો નથી
તો એ એ પરિણામ થી રહી છે. તો એ પરિણામ કોનાથી સહિત છે એ વખતે? એમ કહી દીધું એને.
બરાબર, પૂતગલ ઈ નાસ્તા હે,
પૂતગલ નાચે છે એ વાત મૂળ રાખી.
હા, જીવ નાસ્તો છતાંય ભ્રાંતિ થઈ છે.
હું રાગી એમ માનવા છતાં જીવ રાગી થતો નથી, એમ જીવ જ્ઞાનમય છે.
બરાબર છે કે રાગી છે? ના, કોઈ રીતે બરાબર નથી. જીવ રાગી છે જ નહીં, એમ જીવ જ્ઞાનમય જ છે સદાકાળ.
પેલા જ કળશ માં ભાવ કર્મ દ્રવ્યકર્મ મોહકર્મ
રહિત છે. બરાબર,
પેલો માંગલિક નો જ કળશ કયો છે? તમે સાચુદાત્મા કેવો છે કે ભાવ કર્મ દ્રવ્યકર્મ મોહકર્મ રહિત છે? પેલા જ કળશ માં માંગલિક માં કહી
દીધું, માંગલિક આ છે બસ,
આ માંગલિક છે.
બરાબર છે,
એ આપણા સમયસારમાં છે. પેલું છે સમયસાર વર્ત કરતા, કે સમયસાર એટલે શું? જે ભાવ કર્મ દ્રવ્ય કર્મ ભાવ કર્મ રહી છે માટે એવો શુદ્ધાત્મા, એને હું નમસ્કાર. રહી થી જ ઉપાર કર્યો છે સમયસાર.
બરાબર,
સહિત કહીને નિષેધ નથી કર્યો.
નહીં નહીં,
રહીત જ છે.
રહીતી હે સહિત માના ને, ભ્રાંતિ હે,
ભ્રાંતિ હે.
એટલે શુદ્ધ છે,
શુદ્ધ છે. બ્રહ્મ તમારું રહીત છે માટે શુદ્ધ છે. ન્યાય પછી ચાલો, હવે 272 લેવું જ છે, લેવા જેવું છે તો લે. આપણે અહી આ વાત ચાલે છે, જીવો જીવો થી કર્મમાં ઈડ લીધું છે ને, હે? અજીવ થી જીવ ભિન્ન છે, જીવ થી અજીવ ભિન્ન છે. એ જીવ કેવો છે જે અજીવ થી ભિન્ન છે? એમ જીવ ના ચાર ભેદ અને ચાર ભેદ ને અભેદ પણ જો, એક એક ને અભેદ જો, ગ્રહ ક્ષેત્ર કાળ ભાવ કયા ચાર જીવ ના ભેદ, ભેદ નથી આખો સમયસર પૂરો થવા આવ્યો ત્યારે શ્યાદવાદ અધિકારમાં કહ્યું કે શ્યાદવાદ આમાં નથી, એમ કહ્યું ને, શ્યાદવાદ ઉડાડ્યો આમાંથી. શ્યાદવાદ અધિકાર શ્યાદવાદ નો અભાવ છે. બહુ પદ્ધતિ સર એને લીધું છે, બહુ એમ નેમ નહી, અને પારા જુદા નથી કર્યા, પણ જો પારાના જુદા કરવામાં આવે આ બે ખૂબ જુદું દેખાય. પારા જુદા નથી કર્યા, પારા જુદા કરવું જરૂરી છે. અત્યારે એટલે ચોખ્ખું આપણે દેખાય ને, પેલો પારો, બીજો પારો, ત્રીજો પારો, ચોથો પારો, આનો અધ્યયન કરી લઈ પછી પારા પાડી દેજ. તો
બસ ઠીક છે, બંને રી સારી નીચે રાખી
છે ને, કરશે એમ બધા છે. બહુ સારો છે, પોતે પારા પાડીને સમજાયું છે. આપણે એ રીતે લેશું હમણાં, એમાંથી શું વધારે સમજાય અને આ સળંગ છે.
એક પેન લે જે નીલમ
આપી છે, એમાં એક તમે પારો પારા વિચાર કરી નાખો, એક બગડો તગડો ચોગડો કરો તો હમણાં આજે જીવો જીવ અધિકાર હોય છે ને આપણે છે. પેલા તો જીવ પરિણમતો નથી, કદાચ ભ્રાંતિથી પરણમી ગયો, ભૂલે ચૂકે, ભૂલ થઈ ગઈ, સમજો બેન, ભૂલ થઈ ગઈ જીવની, તો પણ એમ કહ્યું શ્રી સમયસર કૌષ્ટિકા, એનો શ્યાદવાદ અધિકાર કલશ નંબર 252 ખંડાન્વય સહિત અર્થ ભાવાર્થ આમ છે કે કોઈ એકાંતવાદી મિથ્યા દ્રષ્ટિ એવો છે કે જે પર્યાય માત્રને વસ્તુરૂપ માને છે, એટલે દ્રવ્યને માનતો નથી, પર્યાય દ્રષ્ટિ છે, પર્યાય જોઈને પર્યાયને જ આત્મા માને છે, બરાબર. તેથી જ્ઞેયને જાણતા જ્ઞાકાર પરિણમો છે જે જ્ઞાનનો પર્યાય, તેનું જ્ઞેયના અસ્તિત્વપણાથી અસ્તિત્વપણું માને છે. પર્યાય માત્ર ને વસ્તુરૂપ માને છે એમ કહ્યું. હવે કેવી પર્યાય ને આત્મા માને છે? રાગદ્વેષ ની પર્યાય ની વાત નથી, જ્ઞાન ની પર્યાય ની વાત કરે છે. જ્ઞેય ને જાણતા જ્ઞાકાર પરિણમો છે જે જ્ઞાન નો પર્યાય, એ પણ જ્ઞાન નો પર્યાય પરિણમે છે, જીવો નથી, જ્ઞાન નો પર્યાય. તેનું જ્ઞેયના અસ્તિત્વ પણ અસ્તિત્વ માને છે. જ્ઞેયથી જ્ઞાન થયું એમ, જ્ઞેયથી અહીંયા જ્ઞાન થયું એવા પર્યાય માત્ર ને તે આત્મા માને છે, એને જ્ઞાન માને છે એમ. જ્ઞાન એટલે આત્મા, બરાબર. જ્ઞેયથી ભિન્ન નિર્વિકલ્પ જ્ઞાન માત્ર વસ્તુને માનતો નથી. આ જે ચાલતી વાતો છે અત્યારે કહો, એનો પેલો બોધ લીધો, એને પેલો પાર્ટી લીધો કે જે શ્યાદવાદ. કોઈ તો દ્રઢ માને છે પર્યાય માનતો, કોઈ પર્યાય ને માને છે દ્રઢ માનતો નથી, એટલે એકાંત થઈ ગયું છે ને, જ્ઞાન નો દોષ છે ને. આ જ્ઞાન ના દોષ ની વાત પેલી કરે છે, સમજી ગયા. આથી એવો ભાવ પ્રગટ થાય છે કે પરદેવના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, ઓમાં જ્ઞેય કહ્યું હતું, જ્ઞેયના અસ્તિત્વથી, આમાં પરદેવના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે. એટલે જ્ઞાન જ્યારે પરને જાણે છે ત્યારે જ્ઞેયથી મારું જ્ઞાન છે, પદાર્થને જાણું તો મારું અસ્તિત્વ છે, એ ભાઈ પર્યાય માત્રને, પરાલંબી પર્યાય માત્રને તે જીવ માને છે. દ્રવ્ય એનાથી ભિન્ન દ્રવ્ય જીવ છે, જ્ઞાયક એને જાણતો નથી. જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી, જ્ઞેયના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ છે, પણ જ્ઞાનના અસ્તિત્વથી જ્ઞાનનું અસ્તિત્વ નથી એમ માને છે. કે પ્રકાશ કોને કેવો, કે ઘટને પ્રકાશે છે, તેથી પ્રકાશનો વિદ્યમાન પણ માને છે. પણ ઘટથી નિરપેક્ષ, ઘટના સદભાવમાં કે અભાવમાં પ્રકાશ તો પ્રકાશ છે એમ માનતો નથી એમ. તેના પ્રતિ ઉત્તર આમ છે કે હવે શરૂ થાય છે આપણો વિષય અહીંથી, આ ભૂમિકા બાંધી, આ તો ભૂમિકા બાંધી. માન્યતા બતાવી ત્યાં સુધી, હવે એના પ્રતિ, એને સમાધાન કરવા માટે, સમજાવવા માટે તેના પ્રતિ ઉત્તર આમ છે કે એમ, એની ભૂલ આવી છે કે એમ. અહીંયા પર્યાયના અસ્તિત્વથી જીવનું અસ્તિત્વ માને છે, અને પર્યાય નું અસ્તિત્વ તો પદાર્થના અસ્તિત્વથી પર્યાય નું અસ્તિત્વ માને છે એવા જ્ઞાન ને માને છે. એનાથી ભિન્ન ગુણ આખો આત્મા છે એવા દ્રવ્ય ને અસ્તિત્વ ને જ્ઞાયક ને માનતો નથી. વિશેષ ને માને છે અને સામાન્ય ને માનતો નથી. સામાન્ય શુદ્ધમ, વિશેષ શુદ્ધમ, આ વિશેષ ને પકડી લીધું છે ને, કેવળ એકાંતે. તેના પ્રતિ ઉત્તર આમ છે કે જ્ઞાન વસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે. જ્ઞાન વસ્તુ એટલે આખો દ્રવ્ય, કે દ્રવ્યને માનતો નથી અને પર્યાયને આત્મા માને છે, એના પ્રતિ ઉત્તર છે ને. જ્ઞાન વસ્તુનું પોતાના અસ્તિત્વથી અસ્તિત્વ છે, નાયક ભાવ સત અહેતુક છે, બરાબર. હવે નાયક ભાવના ચાર ભેદ છે. વસ્તુના વસ્તુ તો એક જ છે, એના ચાર ભેદ છે. હવે જ્ઞાન માત્ર જીવ વસ્તુ, ચાર ભેદ ના પેલો ભેદ, જ્ઞાન માત્ર જીવ વસ્તુ, માત્ર કહીને બધો કચરો કાઢ નાખ. એ બેન અભાવ કર્મ થી રહીત, ચૌદ ગુણ સ્થાન થી રહીત કાઢ નાખ. જ્ઞાન માત્ર જીવ વસ્તુ સ્વદ્રવ્ય પણ અસ્તિ, એના ભેદ ચાર કયા છે ને, એ ચાર ભેદ માં પેલો ભેદ સ્વદ્રવ્ય પણ અસ્તિ, પેલો ભેદ. બીજો ભેદ સ્વક્ષેત્ર પણ અસ્તિ, બીજો ભેદ સ્વકાળ પણ અસ્તિ, ત્રીજો ભેદ સ્વભાવ પણ અસ્તિ, ચોથો ભેદ. હવે અસ્તિ માં ચાર ભેદ કર્યા. હવે એમાં નાસ્તિ શું છે? છ દ્રવ્યની નાસ્તિ છે પરદ્રવ્યપણે, અને ક્ષેત્ર આકાશનું નાસ્તિ છે એમ નહીં. જુદો જ પ્રકાર, કોઈ અલૌકિક, જેવી રીતે સુગાનીજીને અપરિણામીની મસ્તી હતી ને એવું માનું છે. આ કલ્પના એવી મસ્તી પરદ્રવ્યપણે નાસ્તિ, એટલે ચાર ની સામે ચાર કેસે ને, અસ્થિ નાસ્તિ અનેકાંત, અસ્થિ નાસ્તિ અનેકાંત, પણ અભેદ ને ભેદ, અભેદમાં ભેદ, અભેદમાં ભેદ, અભેદમાં ભેદ, એટલું જ લેશું લઈએ. જો પરદ્રવ્ય પણ નાસ્તિ, પરદ્રવ્ય કોને કહે છે આ, એ હમણાં આવશે. પરદ્રવ્ય પણ નાસ્તિ, પર ક્ષેત્ર પણ નાસ્તિ, પર કાળ પણ નાસ્તિ, પર ભાવ પણ નાસ્તિ. અસ્થિ અને નાસ્તિ ના ચાર ચાર ભેદ કયા? એક જ્ઞાયક ના હો, એટલે ધ્રુના, અપરિણામી ના, ઉપાદેય વસ્તુ ના, દ્રષ્ટિ ના વિષય ના, દ્રષ્ટિ નો વિષય અભેદ છે એમાં ભેદ કરે છે. જ્ઞાનની વાત તો આવા કરતા જ નથી. તેમનું લક્ષણ, હવે જે ચાર ને ચાર, અસ્થિ ને નાસ્તિ ના આઠ ભેદ કર્યા, એનું લક્ષણ બતાવે છે કે સ્વદ્રવ્ય નું લક્ષણ શું અને પરદ્રવ્ય નું લક્ષણ શું. કે ચૌદ ગુણ સ્થાની પરદ્રવ્ય છે
નહીં,
ના જરાય નહીં. અજીવ છે, પરદ્રવ્ય નથી. અજીવ પરદ્રવ્ય નથી. લેશું આપણે, આમાં જ આવશે. તેમનું લક્ષણ સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ. હવે સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ને ભાવ જે કહ્યું છે ને અસ્થિ નું, એના પેટા એ વાત કરે છે, ખુલાસો કે સ્વદ્રવ્ય કોને કેવું. નિર્વિકલ્પ માત્ર વસ્તુ, અભેદ અભેદ, સામાન્ય 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 સામાન્ય. સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. આ સ્વક્ષેત્ર છે. સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. હવે સ્વકાળ, સ્વકાળ એટલે વસ્તુ માત્ર ની મૂળ અવસ્થા, ધ્રુવ. વસ્તુ માત્ર ની અવસ્થા ધ્રુવ છે, એ અવસ્થા છે, અવસ્થિત છે. સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ, વિશેષ શક્તિ નહીં, મૂળની સહજ શક્તિ. गुण 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 भेद नहीं आ गुण भेद हवे आवशे आ स्वद्रव्य क्षेत्र काल भाव नी व्याख्या थई गई बेन हवे परद्रव्य क्षेत्र काल भाव नी व्याख्या आवे छे પરદ્રવ્ય એટલે શું સ્વદ્રવ્ય ને શું કહ્યું ફરીથી વાંચવું પડશે સ્વદ્રવ્ય લેવું પડશે પાછું સમજી ગયા સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ ફરીથી વાંચો ઓલું પેલું એની સામે પછી પરદ્રવ્ય એટલે ઓમાં નિર્વિકલ્પ અને આમાં સવિકલ્પ ભેદ કલ્પના ગુણ અને ગુણી નો ભેદ કરવો તે પરદ્રવ્ય છે અહીંયા પૂતગલ પરદ્રવ્ય અને ચૌદ ગુણ સ્થાન પરદ્રવ્ય અને છ દ્રવ્ય પરદ્રવ્ય દેવગુણ શાસ્ત્ર પરદ્રવ્ય એ વાત જ નથી આ દ્રષ્ટિના વિષયની અપૂરો વાતામાં છે અભેદ જે છે નિર્વિકલ્પ એ સૌદ્રવ્ય અને એ જ નિર્વિકલ્પમાં તમે ભેદ કલ્પના કરો કે આ ગુણી છે અને એમાં એનો આ જ્ઞાન આદિ ગુણ છે તો એ પરદ્રવ્ય થઈ ગયું દ્રવ્યનો યોગ
વસ્તુ
છે ખરી એવી પણ એ જો તું એવો વિચાર કરીશ તો સો દ્રવ્ય તને હાથમાં નહીં આવે, પર દ્રવ્ય પર તારી દ્રષ્ટિ ગઈ. અરે હું તો જ્ઞાન દર્શન ગુણનો વિચાર કરું છું કે પર દ્રવ્ય નો તારો વિચાર છે. રાગ નો વિચાર તો ક્યાંય રહ્યો હે? તો દૂર રહી ગઈ વાત બેન. ઉપયોગ લક્ષણે દૂર રહી ગયો. અહીં તો પારામિક ભાવ નો ભેદ કરીશ ને, સ્વભાવ અને સ્વભાવ વાણ ઉત્પત્તિ થાય બોલતા. એક એવું આવે છે, કા બોલો કા બોલો, એવું એક કોક આવે છે. એટલે થોડો કુદી તો એ ન બોલ્યો, પણ પછી ઓલો ભરવાડ ને ઉભો રાખ્યો હતો ને, એને પકડી આવ્યો હતો ભરવાડ ને, કે તારે કઈ ન બોલું, મૌન રહેવું, ગમે એટલું કોઈ પૂછે તો. એમાં શું થયું કે બકરાના ઘેટા નીકળ્યા, ઘેટા ઈ ઓલોને સંસ્કાર હતા ને, ટૂ 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 કરવાને, ઓને જોઈને એની ભાષા બકરાને ચારવાની, ખલાસ હારી ગયા બધા. ઓલો કે મારા ગુરુ બોલતા નથી, મૌન છે, એમ કરીને એને પકડી આવ્યા હતા, એને ગુરુ બનાવ્યો ભરવાડ ને. ઈ ગુરુ બનાવ્યો નાટકમાં. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય ની વાત કરી, નિર્વિકલ્પ વસ્તુ માત્ર સ્વદ્રવ્ય અને સવિકલ્પ ભેદ, સવિકલ્પ કલ્પના, સવિકલ્પ ભેદ કલ્પના, એમાં ને એમાં છે તો એમાં જ, તો પણ પરદ્રવ્ય થઈ ગયું. નિર્વિકલ્પ ધ્યાન ન રહ્યું ને, રાગ આવ્યો એમાં, એમ બરાબર. સ્વદ્રવ્ય પછી સ્વક્ષેત્ર લ્યો ઉપર, પેલું સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, પ્રદેશો નહીં, એક પ્રદેશ કરી નાખવાય જો એક વચન. સ્વક્ષેત્ર એટલે આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, અખંડ એક પ્રદેશી, અખંડ એક પ્રદેશી. ઓમાં પણ નિર્વિકલ્પ રહેવું તું ને, તો આમાં પણ અભેદ લેવાય ને, એમ આમાં અસંખ્યાત ન લેવાય. હવે એની સામે પરક્ષેત્ર નો શું કહે છે? પરક્ષેત્ર એટલે જે વસ્તુનો આધારભૂત પ્રદેશ નિર્વિકલ્પ વસ્તુ માત્ર રૂપે કયો હતો, તે જ પ્રદેશ સવિકલ્પ ભેદ કલ્પનાથી પર પ્રદેશ બુદ્ધિગોચર રૂપે કહેવાય છે. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, એ પરક્ષેત્ર થઈ ગયું.
સંસાર
ઉભો થાય છે, મિથ્યા થાય છે, વિચાર દ્રષ્ટિને વિચાર તો થાય છે, સાધક ને રાગ થાય છે, દોષ જ છે ને. પણ તમે કહ્યું ને મૌન થઈ જવાનું, બરાબર છે, મને બહુ ગમે છે. તીર્થંકરો દીક્ષા લીધા પછી મૌન થાય છે, પછી સત્ય ધર્મ સ્વક્ષેત્ર અને પરક્ષેત્ર. સ્વક્ષેત્ર શું કહ્યું વાંચો?
આધાર માત્ર વસ્તુ કા પ્રદેશ,
એક પ્રદેશ, અખંડ, અભેદ. પ્રદેશમાં પ્રદેશમાં આ એક પ્રદેશ છે ને, અસંખ્યાત છે ને અનંત છે, એવી કોઈ ભેદ કલ્પના કરીશમાં એમ કે છે. એમાં ભેદ છે જ નહીં પણ અભેદીએ, અખંડી એક વસ્તુ છે. અસંખ્યાત પ્રદેશ થઈને એક વસ્તુ થઈ છે એમ નથી, આખી વસ્તુ એક જ છે. ભાઈ અસંખ્યાત કેસ ને તો તને માપમાં મેળવી જાય છે, માપમાં માપમાં જાય છે. અભેદમાં ભેદ કલ્પના કરી એટલે પરક્ષેત્ર થઈ ગયું. બે બોલ થયા, થયા ને બે બોલ. હવે ત્રીજો બોલ પેલો લ્યો, ત્રીજો બોલ ઉપરથી. સ્વકાલ એટલે વસ્તુ માત્રની મૂળ અવસ્થા. આ ઉત્પાદવી તો ઉત્તર અવસ્થા છે, ઉત્પાદવી છે ને એ મૂળ અવસ્થા નથી, ઉત્તર અવસ્થા છે. મૂળ અવસ્થા ધ્રુવ છે, ધ્રુવ છે, સ્વકાલ છે. પણ એ ધ્રુવ ને ભૂતકાળમાં હતો ને વર્તમાનમાં છે ને ભવિષ્યમાં રહેશે એ પરકાળ થઈ જશે. જો નીચે આપણે વાંચીએ વસ્તુ માત્ર ની મૂળ અવસ્થા, બરાબર. હવે સામે પરકાળ એટલે શું? દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા, તે જ અવસ્થાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. અહીં પર્યાય ને પરકાળ કેવો નથી. ધ્રુવ તો ધ્રુવ છે ને, સકાળ અવસ્થિત. હવે એ ભૂતકાળમાં ધ્રુવ હતો, વર્તમાનમાં છે ને ભવિષ્યકાળે રહેશે, એ ત્રણ ભેદ કરો ને તમે તો પરકાળ થઈ ગયો. અહીં પર્યાય ને પરકાળ અને દ્રવ્ય ને સ્વકાળ એમ નથી. પર્યાય તો નિકાલ દીધા, એક પ્રદેશ છે અભેદ અભેદ, એના તમે સંખ્યાત અસંખ્યાત આનંદ પ્રદેશ ભેદ કલ્પના કરીને કે પરમાણુ એક પ્રદેશી, કાળાણુ એક પ્રદેશી, આકાશ અનંત પ્રદેશી, જીવ અસંખ્યાત પ્રદેશી, એમ છે નહીં.
અચ્છા, જીવ અસંખ્યાત પ્રદેશી એક છે, એક પ્રદેશ, દૂસરા પ્રદેશ, તીસરા પ્રદેશ,
કલ્પના કરે ને ત્યારે અસંખ્ય થાય ને,
ત્યારે અસંખ્ય પ્રદેશી
થાય. નહીં, બિલકુલ નહીં. કલ્પના છોડી દે, એક પિંડ છે પ્રદેશનો, પિંડ
આધાર માત્ર,
આધાર માત્ર, એક એક વચન લીધું પ્રદેશ. જ્ઞાનીના જ્ઞાનમાં નિર્વિકલ્પ અનુભવ વખતે બહાર આવીને શું પૂછે આવી જાય છે,
શું આવી જાય, લખી ના, સાચી વાત છે.
અજીવ થઈ જશે. થી શક્તિ વ્યક્તિ થઈ, એમાં કર્મ નો અભાવ નથી. ઉદય તો હોય નહીં, અપરિણામી તો નિરપેક્ષ બધા સમજે. પરિણામ પ્રગટ થાય એ નિરપેક્ષ છે, એ અનુભવી સમજી શકે. સ્વક્ષેત્ર ને પરક્ષેત્ર માં આટલો ફેર બેન, હમણાં એક પ્રદેશ થી બીજો પ્રદેશ અતદ ભાવ છે એમ નથી.
વિકલ્પ ઉત્પન્ન હોવા અવસ્થા અસંખ્યાત પ્રદેશ સિદ્ધ કરવામાં વિકલ્પ થશે, અને આમાં એક એમાં નિર્વિકલ્પ થઈ જાય.
નિર્વિકલ્પ થાય આ દ્રષ્ટિનો વિષય છે આખો. આ જે છે એ દ્રષ્ટિનો વિષય આપે છે. પારિણામિક ભાવાત્મા માં નથી કહું, સ્વભાવ અને સ્વભાવવાન ભેદ પડ્યો ને. ઓહો પૂર્ણ પાંચ થઈ ગયા. પરકાળ એટલે દ્રવ્યની મૂળની નિર્વિકલ્પ અવસ્થા, એ અવસ્થા એટલે ધ્રુવ અવસ્થા. ધ્રુવને પણ અવસ્થા કહેવાય છે, કહેવાય છે ને તો ઠીક. તેજ અવસ્થાંતર ભેદરૂપ કલ્પનાથી પરકાળ કહેવાય છે. ધ્રુવ કહો તો સ્વકાળ, અને ધ્રુવ ભૂતકાળમાં તો વર્તમાનમાં છે ને. અનાદિ અનંત કયો તો પરકાળ થઈ ગયો. અનાદિ અનંત કયું જ્યાં
પરકાળ થઈ ગયો.
સ્વભાવ એટલે વસ્તુની મૂળની સહજ શક્તિ, એમ મૂળની સહજ શક્તિ બસ. હવે આ સામે પ્રભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિના પર્યાય રૂપ અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પ્રભાવ કહેવાય છે. પહેલા બોલમાં ગુણ ગુણીની ભેદ કલ્પના, આમાં ગુણ અને ગુણ વચ્ચેની ભેદ કલ્પના. અતદભાવ, આમાં અતદભાવ લેવો. ગુણની સહજ શક્તિ કઈ શક્તિ? માત્ર તે સ્વભાવ. હવે એ શક્તિને ભેદ કરો કે જ્ઞાન ગુણમાં દર્શન ગુણની નાસ્તિ છે, ગુણમાં ગુણ
એક ગુણમાં દૂસરે ગુણ કી
નાસ્તિ, એસા જો ભેદ કલ્પના કરી ને તો પરભાવ થઈ ગયો. એમ ભેદ કર્યો ને, એક ગુણ માં બીજું ગુણ નથી. તમે શક્તિ ની કટકા કર્યા, શક્તિ ના વસ્તુની શક્તિ માત્ર એમ કહ્યું સ્વભાવ એટલે સહશક્તિ. આ તો ભેદ કલ્પના કરી તમે પછી. પેલામાં ગુણ ગુણી વચ્ચેની ભેદ કલ્પના, આમાં ગુણ ગુણ વચ્ચેનો ભેદ કલ્પના. એમ બે દોષ છે, બે દોષ છે. પરદ્રવ થઈ જાય છે, એમાં પ્રભાવ થાય છે. એમ કહ્યું ને, પ્રભાવ એટલે દ્રવ્યની સહશક્તિના એટલે ગુણોના પર્યાય રૂપ કહ્યું ને, અનેક અંશ દ્વારા ભેદ કલ્પના, તેને પ્રભાવ કહેવાય છે. આટલી વસ્તુ મૂળ લીધી એને. હવે લેશે અને કાલ લેશું અને પછી પાછું આવશે. પાછું આવશે ઠીક છે, એમાં રિપીટ કરશે. પહેલા અજ્ઞાનીને લક્ષમાં લઈને હવે એકાંત અને એકાંત નિશ્ચિત કરશે. પછી જ્ઞાની કેમ માને છે કેશે. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ વસ્તુ માત્ર ની પ્રતીતિ કરતો નથી, ત્યાંથી વાત કરી. સામાન્ય શુદ્ધમ એનો વિશેષ કરો તો શુદ્ધ થઈ ગયું. ઓલો વિશેષ ઉત્પાદન તો ક્યાંય ગયું? બોલો, રાગ ને હજી પ્રભાવ માનતા પસીનો ઉતરે છે. અને મતિ શુદ્ધ જ્ઞાન ને કેવ જ્ઞાન ને પ્રભાવ ને પરદ્રવ્ય કહેતા પસીનો ઉતરે.
ભેદ કલ્પના ને સ્વદ્રવ્ય માને છે.
આ બરાબર
ગુણ થી આત્મા નો વિચાર કરીએ છીએ.